એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આપણે સૌ સુખ અને સંતોષ શોધીએ છીએ, નહીં?
હા, બિલકુલ.
પણ ક્યારેક એવું લાગે છે કે જેટલી ભૌતિક સુવિધાઓ વધી રહી છે, એટલો પેલો આંતરિક સંતોષ જાણે ઘટતો જાય છે.
સાચી વાત છે, આ એક મોટો વિરોધાભાસ છે આજકાલ.
તો આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આ વાતને સમજવામાં અને કદાચ ઉકેલવામાં પણ મદદ કરી શકે.
કયું પુસ્તક?
મિહાલી ચિકસેન્ટ મિહાલીનું પ્રખ્યાત પુસ્તક વહેણ, શ્રેષ્ઠ અનુભવનું મનોવિજ્ઞાન, અંગ્રેજીમાં ફ્લો, ધ સાયકોલોજી ઓફ ઓપ્ટિમલ એક્સપિરિયન્સ.
ઓહ હા, ફ્લો. ખરેખર આજના સમયમાં આ પુસ્તક મતલબ બહુ જ પ્રસ્તુત છે.
કેમ? એમ
જુઓ, ચારે બાજુ માહિતીનો ધોધ વહી રહ્યો છે. ધ્યાન ટકાવી રાખવું કેટલું અઘરું બની ગયું છે.
હા, એ તો છે.
અને ઘણા લોકો, ખબર છે, જીવનમાં જાણે કંઈક ખૂટતું હોય, કોઈ ઊંડા આનંદની ખોટ અનુભવી રહ્યા છે. આ પુસ્તક દાવો કરે છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાંથી નહીં, પણ આપણી અંદરની સ્થિતિ, આપણી ચેતનાને કંટ્રોલ કરવાની ક્ષમતામાંથી આવે છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ ફ્લો એટલે કે વહેણની સ્થિતિ શું છે. લેખકના મતે તો આ શ્રેષ્ઠ માનવ અનુભવ છે.
અને એનાથી પણ વધુ મહત્વનું, આપણે આપણા રોજબરોજના જીવનમાં આ સ્થિતિ કેવી રીતે, એમ કહો કે, વધુ વખત લાવી શકીએ.
બરાબર, ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંટા ઉતરીએ. પહેલા તો લેખકની વાત કરીએ, મિહાલી ચિકસેન્ટ મિહાલી.
હા, એક હંગેરિયન અમેરિકન મનોવૈજ્ઞાનિક, સકારાત્મક મનોવિજ્ઞાન એટલે કે પોઝિટિવ સાયકોલોજીના સ્થાપકોમાંના એક ગણાય છે.
એમણે લાંબો સમય શિકાગો યુનિવર્સિટી અને પછી ક્લેરમોન્ટ ગ્રેજ્યુએટ યુનિવર્સિટીમાં પણ કામ કર્યું.
પણ એમની વાતને જે વસ્તુ ખરેખર વિશિષ્ટ બનાવે છે ને, તે તેમના પોતાના અનુભવો છે.
કયા અનુભવો?
બીજા વિશ્વયુદ્ધ અને હોલોકોસ્ટની ભયાનકતામાંથી તેઓ પસાર થયા હતા, અને એ પછી એમના મનમાં એક સવાલ ઘર કરી ગયો.
કયો સવાલ?
કે આટલા ભયંકર સંજોગોમાં પણ કેટલાક લોકો કેવી રીતે ટકી રહે છે, કેવી રીતે પોતાની આંતરિક શક્તિ અને આનંદ જાળવી રાખે છે.
રસપ્રદ.
હા, કેવી રીતે તેઓ ભાંગી નથી પડતા, બસ આ જ પ્રશ્ને તેમના આખા સંશોધનને દિશા આપી.
અને આનો જવાબ શોધવા માટે એમણે ખાસ પદ્ધતિ પણ વિકસાવી, ખરું? પેલી ESM.
હા, અનુભવ નમૂના પદ્ધતિ, એક્સપિરિયન્સ સેમ્પલિંગ મેથડ. કમાલની પદ્ધતિ હતી.
એમાં શું હતું?
એમણે હજારો લોકોને દિવસ દરમિયાન અલગ અલગ સમયે એક પેજર જેવું આપ્યું હોય, અને જ્યારે બીપ વાગે ત્યારે પૂછ્યું કે તમે અત્યારે શું કરી રહ્યા છો અને કેવું અનુભવી રહ્યા છો.
એટલે એકદમ રિયલ ટાઈમ ડેટા મળ્યો કહેવાય.
બિલકુલ, લોકોના વાસ્તવિક જીવનના વાસ્તવિક સમયના અનુભવોનો અભૂતપૂર્વ ડેટા મળ્યો એમને. અને આ દાયકાઓના સંશોધન અને અલગ અલગ સંસ્કૃતિ, ઉંમર, વ્યવસાયના લોકોના અનુભવોના વિશ્લેષણ પરથી જ
ફ્લોનો સિદ્ધાંત જન્મ્યો.
બરાબર. એટલે આ પુસ્તક ખાલી ફિલોસોફી નથી, એની પાછળ નક્કર વૈજ્ઞાનિક આધાર છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? લેખક શું કહેવા માંગે છે?
મૂળ વાત એ છે કે આપણે જે સુખ શોધીએ છીએ ને,
હા,
તે પૈસા, પદ કે સારા નસીબ પર આધારિત નથી. એ બધું તો આવે ને જાય, ક્ષણિક છે.
તો પછી સાચું ટકી રહે એવું સુખ,
એ આપણી અંદરથી આવે છે. ખાસ કરીને આપણી ચેતના, કોન્શિયસનેસ, અને આપણું ધ્યાન, અટેન્શન, એને નિયંત્રિત કરવાની આપણી ક્ષમતામાંથી.
અને જ્યારે આ ક્ષમતા એકદમ ચરમસીમાએ પહોંચે,
ત્યારે જે અનુભવ થાય છે તેને લેખક ફ્લો કહે છે.
ફ્લો એટલે કે એવી સ્થિતિ જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિમાં પૂરેપૂરા ડૂબી ગયેલા હોઈએ.
હા, એટલા બધા કે સમયનું ભાન ન રહે, આપણો હું પણ જાણે ઓગળી જાય, ધ્યાન ક્યાંય ભટકે નહીં.
જેમ કોઈ ક્રિકેટર સદી ફટકારે ત્યારે, કે કોઈ સર્જન ઓપરેશનમાં હોય ત્યારે,
કે કોઈ કલાકાર પોતાની રચનામાં ખોવાયેલો હોય ત્યારે, આવું કંઈ પણ.
અને આ અનુભવ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે આપણી સામે જે પડકાર હોય તે આપણા કૌશલ્યને બરાબર બંધ બેસતો હોય, ન વધુ સહેલો ન વધુ અઘરો.
બરાબર. પણ લેખક એક બીજી મહત્વની વાત કરે છે, માનસિક એન્ટ્રોપી.
સાયકિક એન્ટ્રોપી
એટલે
એ શું છે?
જો આપણું મન કોઈ ચોક્કસ ધ્યેય પર કેન્દ્રિત ન હોય તો તે કુદરતી રીતે અસ્તવ્યસ્ત થઈ જાય છે. ચિંતા, કંટાળો, ભટકતા વિચારો, આ બધું.
જેમ રૂમ સાફ ન કરીએ તો ધૂળ જામે એમ.
હા, કંઈક એવું જ. મનને સક્રિય અને વ્યવસ્થિત ન રાખીએ તો તેમાં નકારાત્મકતા અને અવ્યવસ્થા વધે છે. આ છે માનસિક એન્ટ્રોપી.
અને ફ્લો આનો ઉપાય છે?
ચોક્કસ. ફ્લો ચેતનામાં વ્યવસ્થા અને એકાગ્રતા લાવે છે, એ એન્ટ્રોપીને દૂર કરે છે.
અહીં લેખક મજા, પ્લેઝર અને આનંદ, એન્જોયમેન્ટ વચ્ચેનો ભેદ પણ સમજાવે છે ને, એ બહુ મહત્વનું લાગે છે.
હા, ખૂબ જ મહત્વનું. મજા એટલે શું? આપણી જૈવિક જરૂરિયાતો સંતોષાય ત્યારે મળતી રાહત.
જેમ કે ભૂખ લાગે ત્યારે જમવું, કે થાક લાગે ત્યારે આરામ કરવો.
બરાબર. આ જરૂરી છે, પણ ક્ષણિક છે અને તેનાથી આપણો કોઈ વિકાસ નથી થતો. આનંદ એનાથી અલગ છે.
કઈ રીતે અલગ છે?
આનંદ ત્યારે મળે જ્યારે આપણે કોઈ પડકાર ઝીલીએ, આપણા કૌશલ્યનો ઉપયોગ કરીએ, પ્રયત્ન કરીએ અને કંઈક સિદ્ધ કરીએ.
એટલે એમાં મહેનત છે?
હા, મહેનત છે, પણ એનાથી જે સંતોષ મળે છે, આપણું આત્મસન્માન વધે છે, આપણે વિકસીએ છીએ, કોઈ નવું કૌશલ્ય શીખવું, કોઈ અઘરો પ્રોજેક્ટ પૂરો કરવો, કોઈ રમત રમવી, આ બધા આનંદના ઉદાહરણો છે.
અને ફ્લો એ આ આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ છે.
બરાબર કહ્યું.
વાહ, આ સમજણ તો ખરેખર પાયાની છે. તો ચાલો આ વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલો મુદ્દો, આપણી ચેતના અને ધ્યાન. લેખક કહે છે કે આપણી ચેતના એક સમયે લિમિટેડ માહિતી જ પ્રોસેસ કરી શકે.
હા, અને તેથી જ આપણું ધ્યાન, એટેન્શન, એ આપણી સૌથી કિંમતી માનસિક ઉર્જા છે, આપણો સૌથી મૂલ્યવાન સ્ત્રોત.
અને આપણે એ ધ્યાન ક્યાં લગાવીએ છીએ એ જ નક્કી કરે છે કે આપણો અનુભવ કેવો રહેશે.
બિલકુલ. જો ધ્યાન ભટકેલું હોય, ચિંતાઓમાં ખોવાયેલું હોય, તો પેલી માનસિક એન્ટ્રોપી આવે, જીવન દુઃખદ લાગે. પણ જો આપણે આપણું ધ્યાન કોઈ સાર્થક લક્ષ્ય પર કેન્દ્રિત કરી શકીએ તો આપણે માનસિક નિગેન્ટ્રોપી એટલે કે વ્યવસ્થા, સંતોષ એનો અનુભવ કરીએ છીએ. લેખકનું પેલું વાક્ય યાદ છે?
કયું? વાહ, આ કેટલું શક્તિશાળી વાક્ય છે. મતલબ કે આપણું સુખ બહારની પરિસ્થિતિઓ કરતાં આપણી આંતરિક સ્થિતિ પર વધુ આધાર રાખે છે.
બરાબર. પણ આપણે મોટાભાગે ઊંધું માનીએ છીએ, આપણે બહારની વસ્તુઓ બદલવા મથીએ છીએ,
જ્યારે કદાચ જરૂર આપણી અંદર જોવાની છે, આપણા ધ્યાનને સંભાળવાની છે.
સાચી વાત. અને આ જ આપણને પેલી મજા અને આનંદની વાત પર પાછા લઈ જાય છે. આપણી અત્યારની જીવનશૈલી જુઓ, ઘણીવાર નિષ્ક્રિય મજા તરફ વધારે ઝુકાવ છે.
જેમ કે ટીવી જોયા કરવું, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, બસ એમ જ આરામ કરવો.
હા, આ બધું સરળ છે, પણ શું તે ખરેખર ઊંડો સંતોષ આપે છે લાંબા ગાળે?
કદાચ નહીં. લેખક કહે છે તેમ સાચો આનંદ તો પ્રયત્નમાંથી જન્મે છે.
હા, જ્યારે આપણે આપણી જાતને થોડીક વધારે મહેનત કરવા પ્રેરીએ, કંઈક નવું શીખીએ, કોઈ પડકાર પાર કરીએ, ત્યારે જે સંતોષ મળે છે તે અલગ જ હોય છે.
જેમ કોઈ પર્વતારોહક શિખર પર પહોંચીને અનુભવે, અથવા કોઈ વિદ્યાર્થી અઘરો દાખલો ઉકેલીને જે ખુશી અનુભવે.
બરાબર. આ અનુભવ આપણને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે.
અને આ આનંદના શિખર પર છે ફ્લો.
હા હા. તો સવાલ એ થાય કે આ ફ્લોની સ્થિતિમાં પહોંચવા માટે શું જોઈએ? લેખકે આના માટે આઠેક શરતો ગણાવી છે, પણ મુખ્ય વાત છે પેલું પડકાર કૌશલ્ય સંતુલન, ચેલેન્જ સ્કિલ બેલેન્સ.
એનો અર્થ શું, સમજાવશો?
એનો અર્થ એ કે જે પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ તે આપણા કૌશલ્ય માટે યોગ્ય પડકારરૂપ હોવી જોઈએ.
ઓકે.
જો કામ બહુ સહેલું હોય આપણી સ્કિલ કરતા, તો શું થાય? કંટાળો આવે, બોર્ડમ.
હા, બરાબર.
અને જો કામ આપણી ક્ષમતા કરતા બહુ અઘરું હોય તો ચિંતા થાય, એન્ઝાયટી. પણ જ્યારે પડકાર અને કૌશલ્ય બરાબર મળે, એક સંતુલનમાં હોય, ત્યારે ફ્લો માટેની સૌથી સારી સ્થિતિ બને છે. આને ફ્લો ચેનલ કહેવાય છે.
એટલે આપણે સતત એવા કામ શોધવા જોઈએ જે આપણને થોડા સ્ટ્રેચ કરે, પણ એટલા બધા નહીં કે આપણે હારી જ જઈએ.
બરાબર. અને જેમ જેમ આપણું કૌશલ્ય વધે, તેમ તેમ આપણે મોટા પડકારો લેતા રહેવું પડે ફ્લોમાં રહેવા માટે.
આ તો સતત વિકાસની પ્રક્રિયા થઈ.
ચોક્કસ. આ ઉપરાંત ફ્લો માટે બીજી બે વસ્તુઓ જરૂરી છે. સ્પષ્ટ લક્ષ્યો, ક્લિયર ગોલ્સ. આપણે શું કરવાનું છે તે ચોખ્ખું હોવું જોઈએ.
અને બીજું?
તાત્કાલિક પ્રતિસાદ, ઇમિડિયેટ ફીડબેક. આપણે કેવું કરી રહ્યા છીએ તેની તરત જાણ થવી જોઈએ.
જેમ ક્રિકેટમાં બેટ્સમેનને તરત ખબર પડે શોટ બરાબર લાગ્યો કે નહીં,
કે શતરંજમાં ખેલાડીને ખબર પડે કે ચાલ સફળ રહી કે નહીં, બરાબર.
આ સિવાય પેલી સંપૂર્ણ એકાગ્રતા, નિયંત્રણની ભાવના, સમયનું ભાન ભૂલી જવું, સ્વનું ઓગળી જવું, આ બધા પણ ફ્લોના લક્ષણો છે.
હા, એ બધા પરિણામો છે. પણ પેલું પડકાર, કૌશલ્યનું સંતુલન, સ્પષ્ટ લક્ષ્યો અને પ્રતિસાદ એ પાયાની જરૂરિયાતો છે.
અને લેખક કહે છે કે જો આ શરતો પૂરી થાય તો ફ્લો ગમે ત્યાં મળી શકે છે.
બરાબર. લેખક ભારપૂર્વક કહે છે કે ફ્લો કંઈ ખાલી મોટા કલાકારો, વૈજ્ઞાનિકો કે ખેલાડીઓ માટે જ નથી,
એ રોજિંદા જીવનમાં પણ શક્ય છે.
હા, બિલકુલ.
આ વાત ખરેખર રસપ્રદ છે. દાખલા તરીકે કામ પર. આપણે ત્યાં તો મોટાભાગના લોકો કામને બોજ જ માને છે.
હા, પણ તમને જાણીને નવાઈ લાગશે કે સંશોધન બતાવે છે કે લોકો ઘણીવાર નવરાશના સમય કરતા કામ પર વધુ ફ્લો અનુભવે છે.
સાચે? કેમ એમ?
કારણ કે સારા કામમાં ઘણીવાર સ્પષ્ટ લક્ષ્યો હોય છે, નિયમો હોય છે, પ્રતિસાદની વ્યવસ્થા હોય છે, જે ફ્લો માટે જરૂરી છે. લેખક જોબ ક્રાફ્ટિંગનો વિચાર આપે છે.
જોબ ક્રાફ્ટિંગ એટલે
કે તમારું કામ ગમે તે હોય, તમે તેને વધુ રસપ્રદ અને ફ્લો પ્રેરક બનાવી શકો છો જાતે જ.
એ કેવી રીતે શક્ય બને?
પોતાના માટે નાના નાના લક્ષ્યો નક્કી કરીને, પોતાના કામમાં સુધારો કરવાના નવા રસ્તા શોધીને, નવા કૌશલ્યો શીખીને, પોતાના કામ પર જાતે જ પ્રતિસાદ મેળવીને.
કોઈ ઉદાહરણ?
જેમ કે કોઈ ફેક્ટરી વર્કર પણ પોતાના કામને વધુ કુશળતાથી અને ઝડપથી કરવાનો પડકાર લઈને ફ્લો અનુભવી શકે. કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે ભણાવવાની નવી રીતો શોધીને ફ્લો મેળવી શકે. મુદ્દો એ છે કે પ્રવૃત્તિને પોતે જ રસપ્રદ બનાવવી.
એટલે કે આપણે આપણી નોકરી કે કામ પ્રત્યેનો આપણો અભિગમ બદલી શકીએ છીએ?
ચોક્કસ.
તેને ફક્ત પૈસા કમાવવાનું સાધન ન ગણતા તેને અંગત વિકાસ અને આનંદનું માધ્યમ પણ બનાવી શકીએ.
વાહ, આ તો મોટી વાત કહેવાય.
બિલકુલ. અને આ જ વિચાર રોજિંદા સામાન્ય લાગતા કાર્યોને પણ લાગુ પડે છે.
જેમ કે
વાસણ ધોવા જેવી ક્રિયા પણ જો ધ્યાનપૂર્વક, ચોક્કસ પદ્ધતિથી અને તેને એક નાના પડકાર તરીકે લઈને કરવામાં આવે તો તેમાં પણ સંતોષ અને કદાચ ફ્લોનો અંશ મળી શકે છે.
આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે આપણી રોજિંદી માન્યતાઓને હલાવી દે છે. જેમ કે પેલો વિચાર કે આપણા જીવનની શ્રેષ્ઠ ક્ષણો નિષ્ક્રિય, આરામદાયક સમય નથી હોતી.
હા, તે સામાન્ય રીતે ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર કે મન સ્વેચ્છાએ કંઈક મુશ્કેલ અને સાર્થક સિદ્ધ કરવા માટે તેની મર્યાદાઓ સુધી ખેંચાય છે.
બરાબર. આ વિચાર સીધો જ એ માન્યતા પર પ્રહાર કરે છે કે આરામે જ સુખ છે.
હા, લેખક કહે છે કે ના, સાચો સંતોષ અને યાદગાર ક્ષણો તો પ્રયત્ન અને પડકારમાંથી જન્મે છે. જ્યારે આપણે આપણી ક્ષમતાઓની સીમા પર હોઈએ ત્યારે જ આપણે ખરા અર્થમાં જીવંત અનુભવીએ છીએ. અને પેલો બીજો વિચાર જે આપણે પહેલાં પણ ચર્ચ્યો, ચેતના પર નિયંત્રણ જીવનની ગુણવત્તા નક્કી કરે છે. આ વાક્યમાં કેટલી બધી ઊંડાઈ છે.
ખરેખર એ આપણને યાદ અપાવે છે કે આપણી શક્તિ આપણા સંજોગો બદલવા કરતાં આપણી આંતરિક પ્રતિક્રિયા અને ધ્યાનને સંચાલિત કરવામાં વધુ રહેલી છે.
આપણો અનુભવ આખરે તો આપણે ક્યાં ધ્યાન આપીએ છીએ તેના પર જ નિર્ભર કરે છે.
બરાબર.
તો આ બધા વિચારોને વ્યવહારમાં હૂકવા માટે આપણે શું કરી શકીએ? દાખલા તરીકે આપણા નવરાશના સમયમાં, લેઝર ટાઈમમાં.
સૌથી પહેલું તો પેલું નિષ્ક્રિય મનોરંજન છે ને.
હા, કલાકો સુધી ટીવી કે સોશિયલ મીડિયા.
એના બદલે સક્રિય પ્રવૃત્તિઓ પસંદ કરવી જેમાં ફ્લોની સંભાવના હોય. કોઈ શોખ કેળવવો.
કેવો શોખ?
કંઈ પણ. સંગીત, ચિત્રકામ, લેખન, બાગકામ, રમતગમત, રસોઈ, જેમાં આપણે કંઈક નવું શીખી શકીએ, પડકાર લઈ શકીએ અને આપણા કૌશલ્યનો ઉપયોગ કરી શકીએ.
અને એ શોખમાં પણ સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા, પોતાની પ્રગતિનું ધ્યાન રાખવું
અને ધીમે ધીમે પડકારનું સ્તર વધારતા જવું. બરાબર.
સંબંધોમાં આ કેવી રીતે લાગુ પડે?
સંબંધોમાં પણ ફ્લો લાવી શકાય છે. વાતચીત કરતી વખતે સામેની વ્યક્તિ પર પૂરું ધ્યાન આપવું, ખરેખર તેમને સાંભળવું, એ પણ એક પડકાર છે. સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરવી જેમાં સહિયારા લક્ષ્યો હોય, જેમ કે કોઈ ગેમ રમવી, સાથે મળીને કંઈક બનાવવું, આનાથી સંબંધો વધુ ગાઢ અને આનંદદાયક બને છે.
અને મુશ્કેલીના સમયમાં, જીવનમાં જ્યારે તકલીફો આવે ત્યારે શું આ ફ્લોનો વિચાર ત્યારે પણ મદદ કરી શકે?
હા, લેખક માને છે કે ચોક્કસ કરી શકે છે. જુઓ, જ્યારે બહારની પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં ન હોય ત્યારે પણ આપણી આંતરિક પ્રતિક્રિયા તો આપણા નિયંત્રણમાં હોઈ શકે છે ને?
હા, એ વાત સાચી.
આપણે પરિસ્થિતિને એક પડકાર તરીકે જોઈ શકીએ અને જે નાની બાબતો આપણા નિયંત્રણમાં છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. નાના પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યો નક્કી કરીને આપણે હતાશાને બદલે ક્રિયાશીલતા તરફ વળી શકીએ છીએ.
એટલે મુશ્કેલ સમયમાં પણ અર્થ અને દિશા જળવાઈ રહે.
બરાબર.
આખી ચર્ચા પરથી મને જે એક મુખ્ય વાત સમજાય છે તે એ છે કે સુખ કોઈ એવી વસ્તુ નથી જે આપણને બસ મળી જાય, પણ એ એક એવી સ્થિતિ છે જે આપણે જાતે સર્જી શકીએ છીએ. તે કૌશલ્ય છે જેને વિકસાવી શકાય છે. મારા માટે આ સૌથી મોટો ટેક અવે છે, અને ખાસ કરીને પેલો વિચાર કે કામ અને રોજિંદા કાર્યો પણ આનંદદાયક બની શકે છે જો આપણે આપણો દૃષ્ટિકોણ બદલીએ.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે ફ્લોના અનુભવો ખાલી ક્ષણિક આનંદ નથી આપતા.
તો બીજું શું?
તે ધીમે ધીમે આપણને એક વધુ જટિલ, વધુ સક્ષમ, વધુ આત્મવિશ્વાસુ વ્યક્તિ બનાવે છે. આ અનુભવો આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરે છે.
અને સૌથી સારી વાત,
સૌથી આશાસ્પદ વાત એ છે કે આ અનુભવ કોઈના માટે પણ શક્ય છે, ગમે તે સંજોગોમાં. એ ખરા અર્થમાં લોકશાહી છે, કોઈ ભેદભાવ નથી.
ખરેખર તો સારાંશ એ જ નીકળે છે કે આપણી ખુશી અને જીવનની ગુણવત્તા મોટા ભાગે આપણા પોતાના હાથમાં છે.
હા, આપણા ધ્યાનના નિયંત્રણ દ્વારા અને આપણી ક્ષમતાઓને પડકારતી આનંદદાયક પ્રવૃત્તિઓ શોધવા દ્વારા.
આ પુસ્તક આપણને આપણા અનુભવોના નિષ્ક્રિય ભોગ બનવાને બદલે એમ કહો કે સક્રિય સર્જક બનવા પ્રેરે છે.
બરાબર કહ્યું.
આજની ચર્ચા પછી કદાચ આપણે સૌ આપણા જીવનમાં ફ્લોની ક્ષણોને ઓળખવાનો અને તેને વધારવાનો પ્રયાસ કરી શકીએ. શું ખબર, કદાચ એ જ સાચા સુખની ચાવી હોય.
વિચારવા જેવી વાત છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.